એક સાધન ખોટું નથી. સૌ સાધન બંધન થયા જ્યારે જ્ઞાનીએ કીધું એનો મતલબ એ કે રહ્યો ને કોઈ ઉપાય, કોઈ ઉપાય નથી તો સાહેબ અમારે મોક્ષ માટે નાઈ નાખવાનું ને હવે, કેમ કે આપના જ વચન છે અને આ વચન પાછું બોલ્યા કરે ચારે બુજે સમજાવી નો. કૃપાળુ દેવે કીધું છે કે કોઈ ઉપાય નથી, મૂરખ તારા માટે કીધું છે કે કોઈ ઉપાય નથી, કારણ કે એટલા બધા દોસ્તી ભરપૂર છો. એટલે કહ્યું કે પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. આ બધા ઉપાય કોઈ નથી રહ્યો અને ગમે તે આપીએ ઉપાય, પણ આ જ્યાં સુધી દોષની ભૂમિકા હોય પ્રભુની સાથેની લઈ લાગી નથી તને, અને પ્રભુનું સ્વરૂપ બતાવનાર ઓળખાવનાર એવા સદગુરુ એના ચરણમાં તું પડ્યો નથી એટલે સ્વચ્છંદથી જ તું પ્રભુને શોધવા નીકળો છું, અને તારા દોષ જે છે સ્વચ્છંદને કારણે પોતાના દોષ પોતાને કોઈ દિવસ લક્ષમાં આવે જ નહીં. બહુ ડિફિકલ્ટ છે પોતાને પોતાના દોષ અપક્ષપાતપણે દેખાય કે ઘણી મારી નબળાઈ છે, ઘણી મારી જે દોષ છે આ મારે સતત એને એવો સૂક્ષ્મ બીજા જોઈ ન શકે, બીજાને ખબર ન પડે, બીજાને તેમ થાય કે આ તો સર્વાંશે પૂરો છે. હું દાન આપું તો લોકો તો પ્રશંસા કરે ને બહુમાન કરે, પણ મને અંદર ભાવ આવ્યા કે દાનથી મેં કઈ પૈસાનો પરિગ્રહ મોહ મારો છૂટ્યો નથી, પરંતુ મેં તો મારું નામ રી એટલે આપ્યું હતું. આપણું જરાક બધા વચ્ચે ખબર પડે કે આ ભાઈ પણ છે તો પચા પચા હો વાપરો વાંધો નહીં. મારા મનની અંદર એ પ્રકારનો ધનની મૂર્છા ઓછી થઈ છે એ કોણ જાણે. એમ હું કોઈને મદદ કરું અને મને ભાવ આવે એને ઓબ્લાઈજ કરવાનો કે ઠીક ઠેકાણે આવ્યો હવે કાયમ ખાતે મારી સેય મારે છે. લોકો એમ કે કેટલા ઉદાર દિલના છે, મારી આવી સ્થિતિમાં પણ એને તરત જ કીધું કે તું ઊભો રહે હું તારી બાજુમાં ઊભો છું. અને પછી જ્યારે વારંવાર પ્રસંગ આવે ત્યારે 50 જણ સંભળાવે કે આને શું થાય આ દોષ, આ દોષ એ કોણ જોઈ શકે પોતા સિવાય કોણ જોઈ શકે. તો પ્રત્યેક મારા સત્કાર્યની અંદર પણ અસતમાં તો છે જ, એ તો બધા આખું ગામ જાણે કે જુગારી છે, અનીતિવાન છે, અધર્મ આચરણ કરે છે, એ દોષ તો બધાય જાણે. અને ત્યારે પોતે એમ કે ના કાંઈ નથી મારામાં, અને પોતે સત્કર્મ કરે, પોતે શુભ ક્રિયા કરે, ત્યારે પણ એનામાં રહેલા માન્યતાના દોષ એ કોણ જુએ અને કોણ બતાવે. એટલે પ્રભુએ શબ્દ મૂક્યો દીઠા નહીં નિજ દોષ તો. નિજ દોષ એનું સ્વરૂપ તો નિજનું સ્વરૂપ છે, તારા સિવાય કોઈને ખબર ન પડે એ નિજ છે, એ પોતિકા છે, એ પોતાના છે, પરના લક્ષમાં આવે એમ નથી. કોઈ પર પકડી નહીં શકે, કોઈ નહીં પકડી શકે. સર્વજ્ઞની વાત જુદી છે, બાકી છદ્મસ્થનું કોઈ કામ નથી કે કોઈની અંદર રહેલો શું મનોવ્યાપાર છે એ પકડી શકે. એના પરિણામોને સમજવા, એના પરિણામોને ઓળખવા, એ તો કોઈ મહાસંયમશીલ મન પરિવય જ્ઞાનની દશામાં પહોંચેલા સંયમશીલ મહાત્મા એની અવસ્થા છે, બાકીના કોઈની નથી. અને એક કે ત્યારે આપણી સ્થિતિ છે એને સાંભળવાની, એને સમજવાની ન હોય, એ બતાવે ને આપણે જોઈએ એવા ડાયા આપણે બીજાને બતાવવાનું કહીએ તો આપણી પાસે જરૂર બરોબર આમ બિલોરી કાચ લઈને બેઠા છે. આમાં તો માઇક્રોસ્કોપ અંદર મૂકવો પડે, બહાર હોય ને એ અંદર મૂકવો પડે. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. તો અહીંયા સરસ કહે છે કે ભાઈ આવી બધી અનુભૂતિઓ થતી હોય છે તને, તું એમ કે જગતના જીવોને આ અતિન્દ્રિય સુખનો અનુભવ નથી. અરે નથી, શું થાય જ, અનુભવ થતો હોય સાધકને થયા વિના રહે નહીં, પરંતુ એને પકડતો નથી, ઉપયોગની ધારા સ્થિર રહેતી નથી. એટલે એને કહ્યું છે કે સિદ્ધ પરમાત્મા પણ દેખાતા નથી, છતાં એને એક એક કર્મ નથી, દુઃખ નથી. દુઃખ શું કામ નથી? કર્મ નથી. કર્મ કેમ નથી? તો કે ભાઈ નથી ભાવ કર્મ, નથી દ્રવ્ય કર્મ, નથી નો કર્મ, ભાવ કર્મ જ નથી. એટલે અતિન્દ્રિય સુખ છે અને અન્ય સુખ છે એ તો દુઃખરૂપ જ છે. ચારેય ગતિમાં જરાય સુખ નથી. મહામુનિઓમાં આ સુખનો અંશ છે, પૂર્ણતા આપણને પરમાત્મામાં દેખાય. બાકી તો અન્ય જગતવાસીઓમાં આ સુખ નથી. અને કુંદકુંદાચાર્ય ભગવંતે પ્રવચન સારમાં કહ્યું કે મહાત્માઓનું સુખ જે શુદ્ધ ઉપયોગમાં છે એનું સુખ કેવું છે? અતિશયવાળું છે. અતિશયવાળું છે એટલે એને કોઈ સાધનની જરૂર નહીં. આપણને સુખ હોય તો સામગ્રી જોઈએ સુખની, સામગ્રી જોઈએ, સાધન જોઈએ, પરિસ્થિતિ જોઈએ, સરકમસ્ટન્સીસ અનુકૂળ જોઈએ, આવી બધી કન્ડિશન બધી. એનું અતિશયવાળું છે એનું સુખને, એનું સ્વખ જેવું છે, સુખ સ્વરૂપ છે, એને કોઈ બીજી અપેક્ષા નથી. હા, નિરપેક્ષ, નિરપેક્ષ, બાહ્યની કોઈ અપેક્ષા નહીં. અને આત્મજનિત છે. ક્યાંથી ઉત્પન્ન થાય છે? પોતાના સ્વરૂપમાંથી. પોતાના સ્વરૂપમાંથી સુખ ક્યારે ઉત્પન્ન થાય? કે પોતાનું મિથ્યા હું રૂપ ગયું હોય ત્યારે. સ્વરૂપની અનુભૂતિ ત્યાં સુધી ન થાય કે જ્યાં સુધી અસ્વરૂપની અંદર જીવ બરોબર ઉપયોગથી રહેલો છે. આપણે જ્યારે જ્યારે આપણો વિચાર કરીએ છીએ ત્યારે કઈ અવસ્થાનો વિચાર કરીએ છીએ? વર્તમાન પર્યાય. પર્યાય સિવાય આપણે વિચાર કરવાનું બહુ દુષ્કર છે. સાધનામાં બેસી અને નક્કી કરી લઈએ કે હું દેહરૂપી પર્યાય નથી અને હું આત્મા છું અને હવે હું આત્માની સાધના કરું છું. આકરો પડે અનુભવ, સાધના આકરી પડે, પણ એકવાર હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, બાકી કશું મારું નથી, અને હવે મારું નથી તો હું આ જે દેહરૂપે છે એ મારો નથી અને દેહ તે હું નથી, અને હવે મારે મારી સાધના કરવી છે. આવી સાધના કરવાની ક્ષમતા આવે ખરી? આવવી જોઈએ, પણ અભ્યાસ કરે તો આવે. પણ વાંધો જે છે કે પેલા પોતાનું જે પર્યાય સ્વરૂપ છે એને એટલું દ્રઢ કરે ને પછી કરે. એ સાધના કરવા આવે ને ત્યારે એમ કે મારું સ્થાન ક્યાં ગયું? હું તો અહીંયા પેલા અહીં બેસું છું, મારું આ છે, મારું આ છે, મારું એનું હું પણ તો જતું જ નથી. ઈ નેવર ફરગેટ્સ અબાઉટ હિઝ ઈગો કેરેક્ટર. એટલે જ્યાં જ્યાં જાય, જે જે જગ્યાએ જાય, તે તે જગ્યાએ પોતાનું પર્યાય સ્વરૂપને એટલું પ્રાધાન્ય આપે છે. અરે ગૌણ તો કરે, ગૌણ તો કરે કે ભાઈ આ હું નથી. એટલે એને લગતી અનુકૂળતા હોય ન હોય તો એ વસ્તુ જરાક ગૌણ કરો, જવા દો, લેટ ગો, કેમ કે એ કંઈ મારું સ્વરૂપ નથી. એ તો કર્મને કારણે કર્મજનિત પર્યાય છે, જે છે તે, એનું જે થવું હશે તે થશે એમ માનીને. અને એનું કારણ શું છે? આ નથી થતી સાધના એની. આપણું જ્ઞાન નબળું છે. કેટલું બધું વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બોધ લઈએ છીએ, પણ બધું નબળું છે. એક આચાર્યે સમાધિ શતકમાં યશો વિજયજી મહારાજે આનું એક સરસ મજાનું સૂત્ર મૂક્યું છે. આપણે શતક પૂરું કર્યું તો અહીંયા અભ્યાસ થઈ ગયો છે. એમાં લખ્યું છે કે સુખભાવિત જ્ઞાન હોય ને એ જ્ઞાન કષ્ટ આવે ત્યારે નબળું પડી જાય. કેવું જ્ઞાન? સુખભાવિત. અને મુનિઓનું જ્ઞાન છે એ દુઃખભાવિત છે. દુઃખભાવિત જ્ઞાન પછી પરિશ્રમ આવે, ઉપસર્ગ આવે, તો પણ એ જ્ઞાન ચલિત થાય નહીં કે હું આત્મા છું અને દેહ નથી. આણે તો ખાઈ પી નાસ્તા બાસ્તા કરી સરખી રીતે બેઠો છે ને પછી જ્ઞાન લે છે. એ જ્ઞાન એનું કેવું છે? સુખ જે જ્ઞાન લીધા પછી એનો પ્રયોગ નથી કરતો. પ્રયોગ વિનાનું જ્ઞાન એ સુખભાવિત જ્ઞાન છે. અને મુનિઓ પ્રયોગ કરે છે. જેટલું જેટલું જાણે છે કે દેહ હું તો નથી, તો દેહની આડ પંપાળના જેટલા ઉપક્રમ છે એ બધા ઓછા કરતા જાય. વસ્ત્રો ઓછા કરો, આહાર ઓછો કરો, એનું પરિમાણ ઓછું કરો, ઇન્દ્રિયોના વિષયની અંદર વ્રત નિયમ કરો, એમ એ પોતાના જ્ઞાન સાથે પ્રયોગને જોડીને એના કારણે એના અભાવથી થતા દુઃખને દુઃખ ન ગણી અને એનાથી ટેવાતા જાય. તો જ્યારે એને દુઃખ આવે, પરિસહ આવે, ઉપસર્ગ આવે, તો પણ એનું જ્ઞાન નબળું પડતું. આપણું જ્ઞાન કેવું? સુખભાવિત. સુખભાવિત જ્ઞાન જરાય ટકે નહીં. સહેજ સંજોગોની પ્રતિકૂળતા ઊભી થાય એટલા નરમ એટલે ઓલા શાંતિલાલ સાહેબે ગાયું હતું કે વાતો કરવી વીરની અને વર્તન નરમ ઘેંસ. એ વીરની વાત કરે અને ઘેંસ જેવું હોય, કારણ કે બધી એનું જ્ઞાન અત્યાર સુધી એને મેળવ્યું છે અને સુખભાવિત છે. બહુ બધી વ્યવસ્થા સુંદર છે, આમ તેમ ખાઈ પીને બસ, અને જરા બે ચાર શબ્દો સાંભળા વાંભળા મજા આવી ગઈ. આ સુખભાવિત જ્ઞાનની શિબિરો ચાલે છે. ટકે જ નહીં. એ જેવો એનો એરિયા છોડી દે, વેપાર હોય ને એમાં બિલ લેખા, પછી એમાં લખ્યું હોય કે સબ્જેક્ટ ટુ રાજકોટ જ્યુરિસડિક્શન, દરેકે દરેક જે ગામ હોય ને એનું, એટલે કે આ આપણા ગ્રાહકના સંબંધો અને આ માલની જે કાંઈ લેવડ દેવડના કોન્ટ્રાક્ટ છે એનું કાર્યક્ષેત્ર કેટલું, એ બહાર આપણે કાંઈ નહીં હોય, નહીં લેના નહીં દેવા. અને ઘણા ઓલા લખે કે દુકાનેથી ઉતરી ગયા પછી માલ બદલી આપવામાં, પછી બદલા પછી માથાકૂટ નહીં. જ્યુરિસડિક્શન ઇઝ લિમિટેડ. એમ આપણું જ્યુરિસડિક્શન કેટલું જ્ઞાનનું, અહીં સુધી વાત કરો પછી જાજી વાત. એમ આશ્રમમાં જઈએ, શિબિરોમાં જઈએ તો એ બધો બોધ બરોબર. ત્રણ દી સુધી તો આમ એમ થાય કે પરમાત્મા સિવાય કઈ નથી, પણ જ્યુરિસડિક્શન જેવું કે અહીંથી બહાર નહીં, ને પછી આ શિબિર સમાપ્ત થઈ અને જેવી રિક્ષાઓ પકડી ભાગા ભાગી, બસ પકડો, ટ્રેન પકડો, અને પછી ઓલું બધું, પછી પ્રયોગ્ય ભૂમિ છે જે લીધા પછી પોતાનો પ્રયોગ, મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપેક્ષા, અને એને અનુકૂળ પ્રયોગ થતો જાય. વ્રત નિયમ સંયમની ધારા વધે, સંવર વધે, આશ્રવ રોકાતા જાય ને સંવર વધે, આ પ્રયોગ થાય. કે હું શરીર નથી તો શરીરને લગતા જેટલા સાધન સામગ્રીનો હું વધારો કરવાને બદલે ઘટાડો કરું. કારણ શું? કે મને ખ્યાલ આવી ગયો કે એ સુખ એ સાચું સુખ નથી. તો એ દુઃખભાવિત જ્ઞાન છે નિયમથી. એના નિયમો છે યમ નિયમ, આ બધા શું કરે છે? એના જ્ઞાન સાથે એને અનુભવ આપે છે. અને એ મુનિપણામાં પછી એ દેશ ત્યાગ કરે, સર્વસંગ પરિત્યાગ કરે, અને પછી એ તો એને પછી ગોચરીના કષ્ટ એને લાગે, કારણ કે જ્ઞાન સાથે પ્રયોગ જોડાતો જાય. અને એટલા માટે આખો માર્ગ યમ નિયમનો આપ્યો છે. અને પછી મુનિ પરિસહને સહન કરે છે. કોણ કહી શકે? ગજ સુકુમારની સજાઈ લખે કે ભાઈ સ્મશાનમાં અગ્નિના અંગારા મૂક્યા છે માથે, તો કે એ તો પાડોશીનો દેહ બળે છે, એમાં આપણું કાંઈ બળતું? અરે તમારા માથે અંગારા મૂક્યા છે પણ ત્યારે એને દેહભાવથી એટલા નિર્લેપ થતા જાય. તો આ ભૂમિકા આવવા માટે શરૂઆતની અંદર દેહથી અડગાપણું એને કંઈક ને કંઈક પ્રયોગમાં લીધું કે જ્ઞાનમાં લીધું? તો દુઃખભાવિત જ્ઞાન ન હોવાને કારણે, આપણું જ્ઞાન દુઃખભાવિત ન હોવાને કારણે કસોટીના સમયની અંદર ટકતું નથી. કષ્ટ આવીએ, પીડા આવીએ, વ્યથા ઉત્પન્ન થઈ, મુનિઓને પણ તાવ આવે, રોગ થાય, અને કેટલાય સંતોના જીવન જોયા છે, એ આવે તો એ એના પોતે બિલકુલ સ્થિરતાથી એનું પ્રતિક્રમણ કરવાનું તો પ્રતિક્રમણ, કાયોસર કરવાનું તો કાયોસર, જે કંઈ ગોચરી વાપરવાની તે એ જે હોય તે, એ કે શરીરની સાથે કામ શરીરનું શરીર કરે છે અને હું મારું, મારી સાધના આ રીતે ચાલે. પદ્મવિજયજી મહારાજ હતા એક, એટલી બધી એને પીડા માથાની અને કેન્સરની દવામાં રિએક્શન આવ્યા હતા, તો પણ પરીક્ષણ આવ્યા હતા એટલે એને કીધું કે લોચ કરવો પડશે, શરીરમાં બેસા એવી સ્થિતિ નહીં, તો પોતે સુતા સુતા કે હું સુઈ જાઉં છું, કાવસક કરું છું, મારો લોચ કરી નાખો તમે. લોચ એ કાઈ ક્લેશનું તપ છે, કષ્ટકારક ક્રિયા છે, આપણે બુદ્ધિથી ચર્ચા એની કરવાનો પ્રયત્ન નહીં કરીએ. બધું બરોબર છે પણ આત્માની દ્રષ્ટિએ એને કીધું કે હું શરીર જ નથી ત્યારે ક્યાં માથાકૂટ છે, મારે મારો આચાર કરવો જ છે. તો એ વખતે લોચ કરનારા આમ ધ્રુજી જાય, પણ એ સ્વસ્થ તમા એમ કે તમે તમારે કરી નાખો ને તમે શું કામ ચિંતા કરો છો. એ ડૉક્ટરને એમ કે તમારે જે કંઈ કાપવું હોય કાપી નાખો ને ભાઈ સાહેબ, તમે શું કામ આટલી બધી ઉપાધિ કરો છો, એમાં તમને લાગે કે આ બધું હાથ કાપવું કાપવું હોય કાપી નાખો, અંગ વિચ્છેદ થતો હોય તો ભલે થાય. આવા ઉદાહરણો આ કાળની અંદર, તો એનું જ્ઞાન ત્યારે ડગતું નથી. અને આપણે પાછો શું કે જીવ તો હોવ ને વાલો છે, તો એને વાલો નહીં હોય, પણ એ જીવ એટલે જીવ જ સમજે છે અને આપણે દેહને જીવ સમજીએ છીએ. કર્મધારા ક્યારેક એ થાય છે કે કેમ આમ થાય છે ત્યારે સમજવું કે ઘણા ઘણા આવા વિધિ વિધાન અને જીવનના યમ નિયમથી જે જીવ દૂર થઈ જાય ને એને જ્ઞાન કોઈ દી પરિણામી થાય. અને આજે તો બધાને સુખશીલ્યો ધર્મ, સાતાશીલ્યો ધર્મ ગમે, એની અંદર સંયમની વાત આવે તો એ ધર્મ ફાવતો નથી. એને આમાં આપણે સમજવું છે ને, આત્માને ક્યાં કઈ લેવા દેવા ચાલ્યું, આ સમજવું છે, એ સમજવું છે. અને ચાની અંદર નાસ્તા વિના હલતું નથી, અડધી ચમચી થઈ ગઈ હોય તો મુશ્કેલીનો પાર નહીં. ક્યાંક જોડાવવું પડે, ક્યાંક જોડાવવું પડે. એટલે કહ્યું કે દુઃખભાવિત જ્ઞાનનો અર્થ એ કે જે સમજણ છે એને ક્યારેક પ્રયોગમાં લાવે. રૂટીનની અંદર ન આવે તો સાધના કરો ત્યારે તો આવવી જોઈએ કે નહીં, સાધના કરો ત્યારે. તો સાધનાથી જ્ઞાન પુષ્ટ થાય છે, સાધનાથી મળેલો બોધ પુષ્ટ થાય છે અને એની શ્રદ્ધા જાગે છે કે ના આવું થઈ શકે છે, હું એનાથી પર છું અને પર રહી શકું છું, આવું શ્રદ્ધાન થાય છે. એટલે બોધથી આત્મબળ પ્રગટે છે. એ આત્મબળ પ્રગટેનું પછી સાધના સિવાયના કાળની અંદર પણ એવી સ્થિતિ આવે તો પણ એ પોતાનો સંયમ અને ધીરજ જાળવી શકે. આજના ધર્મની અંદર મોટામાં મોટી મુશ્કેલી થઈ હતી એ છે કે એટલું બધું શબ્દનું ઢાપણ આવી ગયું છે, જ્ઞાન એટલું બધું થઈ ગયું છે કે આચાર્યોને પાછા પાડી દીધી એટલા જ્ઞાની થઈ ગયા છે, પણ બધું સુખભાવિત જ્ઞાન એકાંકી. કૃપાળુદેવે કહ્યું અથવા નિશ્ચય નયગ્રહે માત્ર શબ્દની માય, વાતો તો નિશ્ચય નહીં ને એટલે શુદ્ધ આત્મા નહીં કરે, શુદ્ધ નહીં શું કહે છે, તત્વ શું કહે છે, માત્ર શબ્દની માય વર્તે મોહાવેશ અને લોકે સદવ્યવહાર, સદવ્યવહારને છોડી દે, નિયમ સંયમ યમ આ બધાને છોડી દે, આ સાધન દશાને છોડીને જ્ઞાન દશા તરફ, એટલે બુદ્ધિના આધાર ઉપર જ્ઞાનાર્જન કરવું એ પણ એક દોષ છે. જ્ઞાનની સાથોસાથ એનો પ્રયોગની ભૂમિકા પણ સાધનામાં તો પ્રગટ થવી જોઈએ, સાધના સમયે તો એટલું લક્ષ્ય રાખે તો જીવ પોતે તૈયાર થાય છે. એટલે આ મુશ્કેલી એ છે કે કેમ આ થતું નથી, તો એનું કારણ કે આપણે લ્યો આપણે કહીએ ને એટલે કે ના આત્મા જ છે ને, આત્મા છીએ એટલે જ કરી છે, અમે જાણી છે લ્યો કે હું શરીર નથી, અને પછી બેઠા કેમ આત્મા ન મેળો. અરે તું જાણસ એ પ્રયોગથી નથી જાણતો, વાચા જ્ઞાન છે, શબ્દ જ્ઞાન છે, બુદ્ધિનું જ્ઞાન છે. નિશાળમાંથી જેમ ભણી આવ્યો છું ને બે શબ્દ એમ અહીંયા ભણી લીધા, એનાથી પરિણામ ન આવે. માટે પ્રાયોગિક જ્ઞાન એને સમાધિ શતકની અંદર યશોવૈજીજી મહારાજે કહ્યું, દુઃખ ભાવિત જ્ઞાન મુનિઓને હોવાને કારણે મુનિઓ સતત સંયમમાં, સંયમ એટલે દુઃખ પ્રયોગ, જે સમજણ છે એનો પ્રયોગ, સર્વસંગ પરિત્યાગ, દેશ પરિત્યાગ, આ બધા એના ત્યાગ, વૈરાગ્ય, આ બધા પ્રયોગનું પરિણામ છે. તો એને પરિસને ઉપસર્ગ આવે ત્યારે ચલિત થતા, એનું જ્ઞાન શિથિલ થતું નથી, એનું જ્ઞાન અસમંજસમાં પડતું નથી. તો આ મુખ્ય વાત પાછી આપણે ભૂલી જાય ઘણી વાર, એનો સંબંધ અનુસંધાન બધું અનુબંધ તૂટી જાય છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એમ ઉમાસવાતી મહારાજે પહેલું સૂત્ર લખ્યું તત્વાર સૂત્રમાં, કે જૈન દર્શન એ જ્ઞાન માર્ગ છે એમાં કોઈ શંકા નથી, કેમ કે આત્માના જ્ઞાન વિના ધર્મની એકેય ક્રિયાનું કોઈ મૂલ્ય નથી. એટલે વાત આવી કે જ્ઞાન માર્ગ છે, પણ જ્ઞાન માર્ગ છે એટલે ક્રિયા માર્ગનો નિષેધ નથી, પણ ક્રિયાથી પુષ્ટ થયેલું જ્ઞાન, ક્રિયાથી પરિપક્વ થયેલું જ્ઞાન, ક્રિયાની કસોટીમાંથી પાર ઉતરેલું જ્ઞાન, એ જ્ઞાન તારો મોક્ષનું કારણ છે. તો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયાનો સમન્વય, જ્ઞાન અને ક્રિયાની સંધિ, જ્ઞાન અને ક્રિયાની સંગતિ, એ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા. આ એક પુરુષ આવીને કહ્યું કે આ મહાવીરના નામે 2500 વર્ષમાં આ કોઈ શુષ્ક જ્ઞાની થઈ ગયા અને કોઈ જડ ક્રિયામાં, ક્રિયા કરે તો એવી ક્રિયા કરે છે, એને માટે કરે છે, શું કામ કરે છે, તું સોચો, ક્રિયાથી પણ પોતાના દેહભાવને પુષ્ટ કરે, ક્રિયાથી પણ કસાઈને પુષ્ટ કરે, ક્રિયાથી પણ રાગ દ્વેષની જ વૃદ્ધિ થાય, તો આવી ક્રિયાઓ એને તને ક્યાં પરમાર્થ શું બતાવશે આમાંથી. માટે જડ ક્રિયા પણ નહીં, કેમ કે અંતર્ભેદ થતો નથી, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ, અંતર્ભેદમાં પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ જતી નથી. આ બંનેને દૂર કરવા માટે અને આ બંને જે જીવના ભાવ છે, દશા છે, એને કહેવાય મતાર્થી. કાં તો એ ક્રિયા જડ છે અથવા શુષ્ક જ્ઞાની છે, અહીં બંનેનું એકી નામ કેવું હોય તો મતાર્થી. અને હોય મતાર્થી તે અને થાય એનો આત્મલક્ષ, એને આત્માનો લક્ષ્ય થતો નથી, એના કોઈ પણ સાધનામાં આત્માની ઉપસ્થિતિ હોતી જ નથી. અને એથી કરીને અનંતકાળથી આવા ક્રિયાકલાપ અથવા તો શાસ્ત્રના આટલા વાંચન કરવા છતાં જીવ પરમાર્થ માર્ગમાં એક ડગલું પણ આગળ વધી શક્યો, એના કર્મ ક્યારેય વિદારી શક્યો નહીં, કર્મના બંધ હળવા કરવાના છે. તો સુખભાવિત જ્ઞાન અને દુઃખભાવિત જ્ઞાન, આપણને ભલે સુખની અંદર જ જ્ઞાન પ્રાપ્ત થાય પણ એને દુઃખભાવિત કરવું, એને દુઃખભાવિત કરવું. એટલે આ મહામુનિઓમાં એનો અંશ દેખાય છે, શું કામ કે મુનિઓનું જ્ઞાન દુઃખભાવિત છે માટે. એટલે જૈન ધર્મના મુનિનો જેટલો વૈરાગ્ય છે અથવા એનો આચાર જેટલો ઉગ્ર છે, ઉત્કૃષ્ટ છે, એટલો અન્ય ધર્મીઓ પણ સંન્ય સંન્યાસી મઠ બધું જ મોક્ષ માટે જ છે, પણ છતાં એનું મોક્ષનું જ્ઞાન છે એ દુઃખભાવિત નથી. એ બધો ત્યાગ સંસારનો કરે ત્યારે પણ એની સુખ સામગ્રીનો ત્યાગ થતો નથી. ત્યારે અહીંયા કાઈક્લેશ નામનું તપ કહ્યું કે પાદવિહારી, ભિક્ષાચારી અને કાઈક્લેશ કરનારો, એટલે વિહારી છે, કાઈક્લેશ, લોચ વગેરે અનેક પ્રકારના કૌશગ એવા સાધનો કયા છે કે જ્ઞાન સાથેનો સુમેળ થાય છે, એટલે એ એનું ત્યાગી પદ, એ એને શીઘ્ર મુક્તિનું કારણ થાય છે. અને અન્યમાં છોડી દે છે બધું, પણ છતાં કસાયો પૂર્ણપણે ક્ષીણ થતા નથી, મોહનીયનો અંશ ક્યાંક ને ક્યાંક રહી જાય છે. એટલે જૈન પરંપરાની અંદર જેને સાધના કરી, મુનિ સાધુ એ પદની અંદર, એની પૂર્ણતા વિતરાગતામાં છે, એટલે પછી એને દેવ તરીકે માન્ય થાય છે અથવા સ્થાપિત થાય છે. કે પૂર્ણ વિતરાગ થયો હોય તો, બારમા ગુણસ્થાન સુધી હોય અને મોહનો કણિયો પણ હોય તો પણ એને અર્યન શબ્દથી મૂકવામાં આવતા, અન્યમાં આ જોવા નથી મળતું. અન્યમાં કોઈ સામર્થ્ય શક્તિ ચમત્કાર રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પ્રાપ્ત થઈ જાય એટલે તરત જ એનો દેવ તરીકેની સ્થાપના થઈ જાય, માન્યતા થઈ જાય. સમજ જો થોડી લઈ આની અંદરથી, ચાલો આગળની વાત. એટલે મહાત્માઓનું સુખ અતિશય વાળું છે, આત્મજનિત છે, વિષય વાસનાથી રહિત છે, અનુપમ છે, અનંત છે. અને આ સુખના બીજા ગુણ કીધા. સુખ કોને કહે? આત્મજનિત જે હોય, જે વિષય વાસનાથી રહિત હોય, અનુપમ એટલે જેને કોઈ ઉપમા આપી ન શકાય, કહી ન શકાય, જે સુખની અભિવ્યક્તિ આનંદ સિવાય કંઈ નથી, અભિવ્યક્તિ. અને તો સામાન્ય માણસ પણ મીઠાઈ ખાય અને મૂંગો પણ ખાય, અભિવ્યક્તિ કોની જોરદાર છે? મૂંગાની. એને ખાધું ને ટેસ આવી ગયો તો એના મોઢા ઉપર આપણે પ્રસન્ન પ્રસન્ન આહા એ કહી નથી શકતો. એટલે અભિવ્યક્તિ એની અનુપમ છે, આની કોઈ ઉપમા આપી શકાય. મહાત્માઓને આવું અનંત સુખ છે. એટલે જીનેશ્વરની પ્રતિમા કેવી? તો કે સદાય પ્રસન્નતા વાળી. પૂજાનું ફળ શું? તો કે પ્રસન્નતા. સાધનાનું ફળ શું? તો કે પ્રસન્નતા. તું સાધના કર અને દિવેલિયા જેવું ડાચું લઈને બેસ, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ રે. અને અનંત છે, આનો અંત ના આવે અને અવિનાશી છે. આ આવેલું સુખ નાશ પામતું જ્યારે સત્વ પ્રગટે ને ત્યાગનું, અને પછી જે આનંદ આવે ને પછી એ કોઈની નાશ ના પામે. બે ચીજ કદાચ પછી વધારે મળે ને તો ઓલું જે સુખ છે ને એનું એનો તાકાત એ એવી છે કે આ પછી આવેલું વયું જાય ને તો કે કાંઈ વાંધો નહીં. અહીંયા ક્યાં આપણે ઘરે ગાયું હતી કે દૂધે વાળું કરતા હતા, હતું તો બરોબર છે અને ગયું તો બે સ્થિતિની અંદર એને સ્વસ્થતામાં આવતા વાર લાગે નહીં, યથાવત. એ અવિનાશી છે, આત્માનો સુખ અવિનાશ. ગાથા 10.
કર્મ કલંક વિમુક્તને જે પરમાત્મ પ્રાપ્ત, માન નિશ્ચય મોક્ષ એ કહે જ્ઞાની મુનિ આપ્ત. કર્મરૂપી કલંકથી રહિત એવા જીવોને જે પરમાત્મા પરમ પવિત્ર શુદ્ધ આત્મત્વ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તેને જ નિયમથી તું મોક્ષ જાણ એમ જ્ઞાનવાન મુનિઓ કહે છે. જે જીવો પુત્ર કલત્રાદિ સર્વ પર વસ્તુઓની મમતા ત્યાગીને તથા પર વિકલ્પોથી રહિત થઈને આત્મધ્યાનમાં લીન થાય છે તે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ રાગદ્વેષાદિ ભાવકર્મ તથા શરીર આદિ નો કર્મ કલંકનો ક્ષય કરી પરમાત્મ તત્વને પામે છે તે જ મોક્ષ છે એમ જ્ઞાનીઓ કહે છે.
મોક્ષનું સ્વરૂપ કેવું છે?
કર્મરૂપી કલંક રહિત,
કર્મરૂપી કલંકથી રહિત એવો જીવ, એ જીવ છે એ મોક્ષ સ્વરૂપ છે. તું છો મોક્ષ સ્વરૂપ ક્યારે? કર્મ કલંકથી રહિત થા ત્યારે તું છો મોક્ષ સ્વરૂપ. જીવ અને મોક્ષ અભિન્ન છે, એ બે જુદા પદાર્થ નથી. એટલે મારે મોક્ષ જોઈએ છે, એટલે માગનારો જુદો છે, મેળવનારો જુદો છે અને આપનારો જુદો છે. જો આપણે ત્રિવિધ રૂપમાં છીએ, મારે જોઈએ છીએ, કોક આપે છે કોઈ. આપણી વાત ન્યારી થઈ જાય છે પણ આ શબ્દોનો વ્યવહાર છે. અને આત્મસિદ્ધિમાં આવે કે તું છો મોક્ષ સ્વરૂપ તો સમજાય નહીં, અને ઉલટું સમજાય તો કે મુખને લપ, આપણે તો મોક્ષ સ્વરૂપ પછી ખોટી માથાકૂટ કરીને અત્યાર સુધી આ રોજ રોજ હવારના પરમાં ઉઠીને આ બધો ધંધો કર્યો. આપણને શ્રીમદનું આ વાક્ય તો પકડાયું જ નહોતું, આજે મને પકડાઈ ગયું. આત્મસિદ્ધિ સમજાઈ ગઈ કે તું છો મોકલા પા બધું ગાડપણ ક્યાં માંડ્યું છે આ બધું? આવી સાધના બધી ખાઈ પીને મજા કર, કારણ કે જીવ અને મોક્ષ જુદા નથી. અને પ્રભુએ તો સ્પષ્ટ કીધું છે, આ કોઈને હજી સમજવામાં ન આવે તો આપણે શું કરીએ? અને જે બસ હું સમજી ગયો, જ્ઞાનીએ કહ્યું કે કયો જીવ મોક્ષ સ્વરૂપ છે? અનંત દર્શન જ્ઞાન હતું, અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ, સ્વયં જ્યોતિ સુખના. અને એ છૂટે દેહાધ્યાસ હતો, નહીં કરતા તું, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો દેહાધ્યાસ, જ્યારે તારો છૂટી ગયો છે, સમાપ્ત થયો છે, ત્યારે જે તું છો. દેહાધ્યાસ છૂટી ગયો છે અને ત્યારે જે તું જે છો એ મોક્ષ સ્વરૂપ છો. કેમ કે કર્મ કલંકથી નહીં કરતા તું કર્મ. દેહાધ્યાસ છૂટે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું, તું કર્મનો કરતા નથી, તું કર્મ કલંકથી વિમુક્ત થયો છું, છૂટો થયો છું. નથી એને ભોગતા પડું તો એને જ છે કે જેને કરતાપણું છે. કરતાપણું જાય તો ભોગતાપણું તો ઓટોમેટિક એનું પરિણામ છે, સહજ પરિણામ છે. તો દેહાધ્યાસ છોડવાની શરત છે તું મોક્ષ છો એ. એટલે કર્મ કલંકથી મુક્ત થવાનું છે. અને કર્મ કલંક, કર્મના ત્રણ પ્રકાર છે એ નીચે સમજાવ્યું આચાર્ય છે સરસ. કયા કયા પ્રકારના કર્મ? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. ભાવ કર્મ રાગ દ્વેષ કષાય આદિ પરિણામ, આ બધા ભાવ કર્મ છે. એટલે વિભાવ ભાવ અથવા વિકાર ભાવ, વિષય વાસનાના, તૃષ્ણાના, ઈચ્છાના, આ બધા જે કંઈ છે આત્માના ભાવો જ સૂક્ષ્મ, આ બધાને કહેવાય ભાવ કર્મ. એ તું ભાવ કર્મથી રહિત થા પહેલા. અને ભાવ કર્મ છે એ જ દ્રવ્ય કર્મનું કારણ છે. કર્મ બંધાય છે એ ભાવ કર્મના કારણે બંધાય છે. તારો ભાવ કર્મ છે તો પેલું ભાવ કર્મ આત્માના વિપરીત ભાવો, પરમા પોતાપણાની બુદ્ધિ, આ ભાવ કર્મ. પરમાં સ્વપણાની માન્યતા, આ ભાવ કર્મ. એટલે એને કારણે રાગ દ્વેષ થાય, એને કારણે કશાય પરિણામ થાય, એને કારણે મિથ્યા હું પણ જાગે, આ ભાવ કર્મ. અહીંથી થયું એટલે વાત ખોટી આવી એટલે એની પરિણામ પ્રવૃત્તિ બધી ખોટી, માન્યતા ખોટી, એટલે દ્રવ્ય કર્મ બંધાણા. કર્મ બંધાઈને પાછા જીવના સ્વરૂપને આવરણ કરે, આ બધા દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, અંતરાય, મોહનીય કર્મ, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, આ બધા ભાવ દ્રવ્ય કર્મ છે. દ્રવ્ય કર્મ અનંત પ્રકારના છે, જ્ઞાનીઓ એને 8 વર્ગમાં વિભાજિત કર્યા છે. કે ભાઈ મારું શરીર છે એ શું છે? તો કે મારું આ આયુષ્ય કર્મ અને આ બધા જે છે એ બધા દ્રવ્ય કર્મના કારણે છે. આ બધું દ્રવ્ય કર્મના કારણે છે. મને યાદ નથી રહેતું, મારાથી વંચાતું નથી, આવું જ્ઞાન મને નથી, આવરણ છે. તો આવરણ, તું જ્ઞાન સ્વરૂપ છો પણ તને આવરણ છે એ શું છે? એ દ્રવ્ય કર્મ છે. મારી તાકાત અનંત છે એમ જ્ઞાનીઓ કહે છે કે ગમે તેવો અગ્નિ હોય, પ્રચંડ વાયુ હોય, નૈનમ છિદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવકો, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતી મારુત. ગીતાની અંદર સરસ કહ્યું છે કે અર્જુન, શસ્ત્રો એને છેદી શકતા નથી અને અગ્નિ એને બાળી શકતો નથી, મેઘ ભીંજવી શકતો નથી અને વાયુ સૂકવી શકતો નથી. અચલો અયમ સનાતનો, એવો હું છું, આવું મારું સ્વરૂપ છે. એ જે કહ્યું છે એનું કારણ શું? તો કે એને એકેય કર્મ નથી. આત્મા નિષ્કલંક હોય નિષ્કલંક આત્માને આ એકઈ બાહ્ય પરિબળ અસર કરી શકે નહીં. પણ આપણે આ બધી નબળાઈ છે એનું કારણ કે કર્મથી આવરિત છે. આપણા આત્મામાં આ અનંત શક્તિ કેમ નથી? કર્મનું આવરણ છે એ દ્રવ્ય કર્મ, જે આવરણ છે એ દ્રવ્ય કર્મનું આવરણ છે. તો જ્ઞાનાવરણીયનું છે, દર્શનાવરણીયનું છે, ચારિત્રનું છે, મોહનીયનું છે. આયુ એટલે આપણે આત્મા તો અજર અમર છે, છતાં આપણે એક ગતિ બીજી ગતિ તો આયુનું છે. નામ કર્મ જુદા જુદા સ્વરૂપો ધારણ કરીએ છીએ, આ બધી નામ કર્મની પ્રવૃત્તિ પ્રકૃતિ છે. વેદનીય ઘણી સુખ દુઃખ રોગ દુઃખ આરોગ્ય આ એવી સતત ઘટમાણ ચાલ્યા જ કરે છે. આ આપણું વેદનીય કર્મ છે. આત્મા તો સુખી છે, પરમ સુખનું ધામ છે, અને છતાં હું આવો દુઃખી કેમ? તો તને કર્મનું આવરણ છે, એ દ્રવ્ય કર્મ છે, વેદનીય કર્મ છે, અનંત પ્રકારની વેદની છે. ગોત્ર ઊંચ નીચના ભેદ આ કેવી રીતે બને? એક જ જગ્યાએ એક જ સરખા હોય છતાં સમાન સંજોગોની અંદર જીવની સ્થિતિ સમાન નથી. તો ઊંચ નીચના ભેદ આ ગોત્ર આ પણ તારું કર્મ તને નડે છે. એક મા બાપના દીકરા હોય તો એક બુદ્ધિશાળી હોય ને એક બેવકૂફ હોય, કર્મ તને નડે છે. અનંત પ્રકારની વિચિત્રતાઓ સંસારની અંદર, વિષમતાઓ ભેદ, આ બધાનું કારણ કર્મનો ભેદ છે. આ બધા દ્રવ્ય કર્મ છે, પણ એને સમજવા માટે જ્ઞાનીઓએ આઠની અંદર મૂકી દીધા છે. તો ભાવ કર્મ એ અંતરની સ્થિતિ છે, દ્રવ્ય કર્મ એ બાહ્ય જે ધારણ કર્યું છે, અને નો કર્મ, નો કર્મ એટલે એ જીવ સાથે પ્રત્યક્ષ સંકળાયેલા નથી પણ માન્યતાથી સંકળાયેલા છે. આ મકાન મારું, ઘર નગર આદિનો ઉપચારથી જે કાંઈ વાત થાય, આ પુસ્તક મારું, આ સંગ્રહ મારો, આ પરિગ્રહ મારો, એ ક્યાંય તારા આત્મા સાથે દ્રવ્ય કર્મ તો જોડાયેલા છે એટલે ઉદયમાં આવે છે. આને તો કાંઈ લેવા દેવા નથી. આ પદાર્થ તો ભિન્ન છે, એટલો બધો ભિન્ન છે કે આ મકાન મારું. અને કોક એમ કે વેચવું છે તો કે 50 લાખ, તો કે આપ્યા તારું લે. જે મકાન મારું મારું કરીને ચારે બાજુ ગૂંજતો હતો ને કેટલાયને ઘરે બોલાવ્યા કે મારું ઘર જોવા તાવ, મારું આંગણું તો પાવન કરો, કેટલાયને એમ કે મારા ઘરે પગલા કરો, આ બધા પગલા વેચી દીધા ને, તો 50 લાખમાં ભેગા આપી દીધા ને. હાવ ખોટો હળાહળ ખોટો, મારું આંગણું, તારું આંગણું પાવન થાય, તારું નથી પાવન થાય તો તું થા, જો સંત તારા ઘરે આવે અને તને જો પ્રકાશિત થાય તારું અંતરનું આંગણું તો છે, બાકી તો બધું આ દેખાવ દંભ આડંબર. બસ અમારા ઘરે આવ્યા હતા, આ એની સ્થાપના કરી ગયા. તારામાં સ્થાપના થઈ નહીં, અને એ તો મકાન તે વેચી નહીં, ભગવાન સહિત આપ્યું. નો કર્મ તો બધું જ્યાં જ્યાં પોતાનું મારાપણાનો આખું જગતમાં એકે એનું નથી, એકે એનું નથી. એટલે લોકો કે આપ મુવે તો ડૂબ ગઈ દુનિયા. કબીર સાહેબે સરસ એને ઓળખાણ કરી કે નો કર્મથી આખું જગત તારું છે અને તું નથી તો એકે કંઈ તારું છે જ નહીં, શું કામ પણ માથાકૂટ કરસ તું. આ નો કર્મ, આ દ્રવ્ય ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મથી જે મુક્ત છે એને કયું પદ પ્રાપ્ત થાય છે? પરમાત્મા પદ, પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એને જ નિયમથી તું મોક્ષ જાણ, તું મોક્ષ સ્વરૂપ ખરો, પણ ક્યારે? આ ત્રણેય કર્મથી રહિત, કર્મ રહિત અવસ્થા એને મોક્ષ કહેવાય. કોઈ મોક્ષ સ્થાન નથી, કોઈ મોક્ષ પદાર્થ નથી, પોતાથી જુદો. લાવવાનો છે, મેળવવાનો છે, લઈ આવવાનો છે. કોક આપે ભભૂતિ છાટે તો માથે હાથ મૂકે તો નિયમથી, નિયમથી એટલો મતલબ આ શસ્ત્ર તો બહુ સરસ શબ્દ છે. નિયમથી એટલે અચૂક આ સિદ્ધાંત આપીએ છીએ. નિયમથી મોક્ષ કયો? તો કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મથી રહી જીવની જે અવસ્થા છે એ જીવ. તારો દેહાધ્યાસ સીટો અને કરતા ને કર્મ તું નથી, કર્મનો કરતા કે ભોગતા તું ચોક્કસ મોક્ષ, મોક્ષ સ્વરૂપ તું છો, મોક્ષ, મોક્ષ અને તું જુદા નથી. કૃપાળુ દેવે નવ તત્વ બતાવ્યા છે ને, જીવ અને મોક્ષ, એમાં પછી લીટી ન. નથી, બાકીમાં બધા મલિટી છે. તું આ બધાથી જો પૂદગઢથી, બંધથી, પુણ્યપાપથી, સંવર નિર્જવરાની ક્રિયાથી, બધાથી જેને પરવારી ગયો તો મોક્ષ આવ્યો અને તું છો. બસ બે ભેગા એક રૂપ થઈ ગયા, નવ તત્વ આઠમાં આવી ગયા, પણ એ હાથ તો વયા ગયા એટલે એક જ તું રહ્યો, એક જ તું રહ્યો. બે નજીકમાં છે ને, બે એકરૂપ થઈ ગયા, એની વચ્ચેની અંતરાય વયું ગયું, લીટી વહી ગઈ. તું છો મોક્ષ સ્વરૂપ. આ જે વાક્ય છે પ્રભુનું આત્મસિદ્ધિમાં તો એક એક ગાથાની અંદર કોઈ ચમત્કારનો પાર નથી, પણ આપણે એને ચમત્કાર તરીકે નથી કહેવી, પણ અનંત આગમોના જ્ઞાનમાંથી જે સમજણ મળે, મળે ને ન પણ મળે, આની વિચારણા થાય તો તરત આખો મોક્ષ માર્ગ. એટલે કહ્યું કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી. અરે અમે તમને જે કહે, એટલે આ કાળની અંદર આવો પુરુષ અને આવું શાસ્ત્ર અને આવી સરળ ભાષામાં, વાંધો તો આપણને જ આવ્યો ને, વાંધો એ જ આવ્યો ને, સરળ છે એટલે. હા, હમણાં જો કીધું હોય કે તમે સંસ્કૃતમાં છે, માગધી ભાષામાં છે, તો આત્મસિદ્ધિ જેવું કોઈ શાસ્ત્ર હોય, કેમ કે વાંચવું નથી ને સાંભળવું, પણ ગુજરાતીમાં છે, સમજાય છે, વિચારાય છે, જેમ વિચારી એમ બહુ મજા આવે છે. તો એને એમ થાય કે આ શાસ્ત્ર હશે કે નહીં, અને શાસ્ત્ર જ્યારે ગોતવા નીકળે ત્યારે પાછું શાસ્ત્ર બીજું ગોતે, એ બીજું ગોતે, ન સમજાયું, જેમાં માથા પછાડીને લોહી કાઢવું પડે એવું શાસ્ત્ર છે. અહીંયા વાત મૂકી છે, માન નિશ્ચય મોક્ષ એ કહે જ્ઞાની મુનિ આપતો, આપતો આપતાના વચન છે, જેના ઉપર વિશ્વાસ કરાય, શ્રદ્ધા કરાય એ આપતા. દસ ગાથા સુધી આપણે પૂરું કરીએ છીએ. કલત્ર એટલે પત્ની, પત્ની આ ચાર દિવસ તો હવે મંદિરના કાર્યક્રમો છે એટલે